તારીખ 1/1/1988, પૂજ્ય બેનશ્રીના વચનામૃત, બોલ નંબર 266 અને 267 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 209.
માત્ર ચૈતન્ય સ્વભાવનો આધાર લઈ પરંતુ પોતાની દશા વિશેની પણ સ્પૃહા, મોક્ષની સ્પૃહા, મોક્ષ એટલે પોતાનો મોક્ષ થાય એની સ્પૃહા અથવા એની ચિંતા, એનાથી પણ મુક્ત થાય એ પણ એક વિકલ્પ છે. મનથી મુક્ત થવું, મોક્ષની વિચારણા એ ચિંતા છે, આર્ત ધ્યાન છે, ધ્યાનની અપેક્ષા એને આર્ત ધ્યાન છે. મોક્ષની ભાવના હોય છે, પૂર્ણદશાની ભાવના હોય છે, અભિલાષા હોય છે, માત્ર મોક્ષ અભિલાષ. એક બધુંથી એમ કહે કે મોક્ષ એને કહીએ કે જેને માત્ર મોક્ષની અભિલાષા હોય. અભિલાષા હોવી એક વાત છે, ચિંતા હોવી એક બીજી વાત છે.
બરોબર.
ચિંતા કરતા અવસ્થા ઉપરનું વજન વધે છે, સ્વભાવ ઉપરનું વજન ઘટે છે.
બરોબર.
ચૈતન્ય સ્વભાવમાં પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવમાં સ્વયં અનુભવ એને વર્તમાન અવસ્થા કે ભાવિ અવસ્થાની ચિંતાથી મુક્ત કરી દે છે. તે જે મિત્રો નિષ્ફળ થઈ જાય છે કે મારું પૂર્ણ સ્વરૂપ જ્યારે મારા કબજામાં છે ત્યારે હવે અવસ્થાની ચિંતા કરવા જેવી નથી. જો કે ચિંતા કરવાથી કાંઈ લાભ થાય છે અવસ્થામાં એવું બધું પણ નથી. બંધ અધિકારમાં બંધના છૂટું આવ્યું છે. બંધનું છૂટું મૂકવો કે વૃક્ષનું થવું એમ કહો. આચાર્ય મહારાજે એ દલીલ કરી છે કે બંધની ચિંતાથી બંધ છૂટતો નથી. બંધ કેમ છૂટે, બંધનો અભાવ કેમ થાય એ મુદ્દો ચાલે છે. એ વિષય ઉપર પોતે ટીકા કરી રહ્યા છે ત્યારે એમ કહે છે કે બંધની ચિંતાથી બંધ નહીં છૂટે. અથવા બંધ સંબંધનું જ્ઞાન સંબંધી બંધ વિષય જ્ઞાન કરવાથી બંધનો વિષય કેવી રીતે બંધ થાય, સત્તામાં બંધાઈને પરિણામો પરમાણુઓ કેવી રીતે રહે, એની સત્તામાં પછી ફેરફાર થાય, સંક્રમણ ઉપકર્ષણ અપકર્ષણ થાય તો કેમ થાય, એનો ઉદયનું શું થાય, એ બંધના પરમાણુ બંધાયા પછી એની જેટલી અવસ્થા ભિન્ન ભિન્ન પ્રકારની થાય છે એનું જ્ઞાન કરવાથી પણ બંધ નહીં છૂટે. કર્મ યોગ આખો આવી ગયો, કર્મ પ્રકૃતિનો વિષય આખો આવી ગયો કે એ બંધને છૂટવા માટેનો એમાં એ જ્ઞાન કાર્યકારી થતું નથી. જાણવાનો વિષય છે જીવતને એ વિષયમાં ક્યાંક અસમાધાન રહેતું હોય તો એ વિષયનું અસમાધાન ન રહેતું હોય તો જાણવાનું પણ કાંઈ પ્રયોજન નથી. એટલું જણાય જશે કેમ કે તો એટલું વિસ્તારવાનું જ્ઞાન છે અને એનો વિષય જ કેવળ જ્ઞાન ગમે છે. સીધું તો છદમસ્ત અને કોઈ પરમાણુ જ્ઞાન ગોચર થતા નથી. કર્મના પરમાણુ જ્ઞાન ગોચર થતા નથી, એનો ઉદય જ્ઞાનમાં આવતો નથી, એની સત્તા પકડાતી નથી, કાંઈ પણ એને જ્ઞાનમાં આવતો
નથી.
એટલે એની સાથે કોઈ બંધના અભાવનો સંબંધ રહેતો નથી. મોક્ષની સ્પ્રહાની ચિંતાથી પણ તું મુક્ત થા, મોક્ષની સ્પ્રહાની ચિંતા એ છોડી દે, એટલો નિષ્ફળ થઈ જા ચૈતન્ય ભૂમિમાં ઉભા રહેવા માટે, એટલો નિષ્ફળ થઈ જા. મારું જે મુક્ત સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, એમાં તો કોઈ અવસ્થા વિશેષને કરવા નહીં કરવાની સ્થિતિ નથી, અવકાશ નથી. અને હું ત્યાં છું, એક સમયની અવસ્થામાં હું નથી રહી, તો જ્યાં હું નથી, જ્યાં મારું અસ્તિત્વ નથી, રહ્યાતી નથી, એની મારે ચિંતા શું કામ નહીં? જેમ પરની ચિંતા વ્યર્થ છે, એક ન્યાય અવસ્થાની ચિંતા વ્યર્થ છે. આવા વિષયમાં કોઈને એવું તર્ક ઉપજે છે, પરલક્ષી તર્ક છે. સ્વચ્છ નહીં થઈ જાય અવસ્થાને આટલી બધી ઉડાડશે તો પરદ્રવ્ય છે, થવી છે તે થશે. કાંઈ ચિંતા અવસ્થાની કરવાની જરૂર નથી. ભાઈ, જેને આત્મહિતની હિતબુદ્ધિથી આ વિષયની અંદર પ્રવેશ કર્યો છે, એને પછંદ થવાની નહીં. કેમકે આત્મહિતની બુદ્ધિપૂર્વક આત્મહિતના અભિપ્રાય છે, એની પ્રવૃત્તિ ચાલે છે, એમાં એ અહિત કેમ કરે? કરે તો એનો એ અભિપ્રાય પહેલેથી જ નહોતો, એ વાત સ્પષ્ટ થઈ જાય છે. મોક્ષની સ્પૃહા અને ચિંતાથી પણ તું મુક્ત થા, તું સ્વયમેવ સુખરૂપ થઈ જઈશ. તું પોતે સ્વયમેવ જ સુખરૂપ થઈ જઈશ. મોક્ષની સ્પૃહા કરવાથી જે સુખ, ચિંતાથી સુખ નહીં થાય, એટલું ચૈતન્ય ભૂમિમાં નિષ્ફળપણે ઉભા રહેતા સ્વયં જ સુખરૂપ થઈ જઈશ. કે ચિંતા પોતે દુઃખનો પર્યાય છે, ચિંતા કોઈ સુખની પર્યાય નહીં. તું સ્વયં સુખરૂપ થઈ જઈશ તો પણ તારું મોક્ષ છે એ તું સુખરૂપ થઈ જઈશ એવી અવસ્થા ઉપર નહીં રહે. વિશેષતા આ છે, સુખરૂપ તું થઈ જઈશ, તારી અવસ્થામાં સુખ થશે, પણ તારું લક્ષ્ય તારી સુખરૂપી અવસ્થા ઉપર પણ નહીં હોય, એ વિશિષ્ટતા છે આ પ્રકારના પરિણામની. તારા સુખને માટે અમે આ માર્ગ દેખાડીએ છીએ, વળી અવસ્થાની વાત કરે છે, અવસ્થાની ચિંતા છોડાવે છે અને અવસ્થાની વાત કરતા જાય છે. અમે તો તારા સુખને માટે આ માર્ગ દેખાડીએ છીએ. કેમ આ માર્ગ દેખાડીએ છીએ, આવો રસ્તો દેખાડીએ છીએ? કે તું ચૈતન્ય ભૂમિમાં, સામાન્ય ચૈતન્યમાં ઉભો રહીને અવસ્થાની ચિંતા પણ છોડી દે. કેમ કે તું તારા સુખ માટે બીજા ઉપાય કરી રહ્યો છો. બાર ફાંફા મારવાથી સુખ નહીં મળે. જ્યાં સુખનો ભંડાર છે, એ સુખના ભંડારમાં પરિણામ ન જાય તો પરિણામ બહાર જાય છે, અને ક્યાંય બહાર એનું સુખ નથી. પરિણામ પછી સુખના નિસુખના ભંડારને છોડીને ક્યાંય પણ બહાર જાય, ક્યાંય પોતાનું સુખ નથી. એટલે ફાંફા મારવા, એટલે વ્યર્થ પ્રયત્ન કરો. તારા સુખને માટે અમે આ માર્ગ દેખાડીએ છીએ, આ વાત કહેવા પાછળ પણ પ્રયોજન એ છે કે તારો વર્તમાન દુઃખનો અનુભવ છે, એ છૂટી રહીને તને સુખનો અનુભવ થાય, અથવા તારી સુખ સંબંધીની જે કાર્ય પદ્ધતિ છે એ બદલાઈ જાય. મોક્ષની અભિલાષા હોવા છતાં મૂળપણાનું સિંચન શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રથી, એટલે સર્વગુણોથી મુખ્ય ગુણો છે, દ્રઢ સ્વભાવમાં કરવાનું હોય છે. અવસ્થા ઉપર તો એને વજન ઉઠાવી દેવાનું હોય છે. ભલે મોક્ષની અભિલાષા હોય તો પણ એ મોક્ષની અભિલાષા આ વાતની મર્યાદામાં છે. આ પ્રકારની મર્યાદા છોડીને એકાંત મોક્ષની અભિલાષા એ અન્ય મતનો વિષય છે, જૈન મતનો વિષય નથી. આસ્તિક દર્શનો તો મોક્ષને માને છે અને મોક્ષ પ્રાપ્તિ માટે અનેક પ્રકારના વિધિ વિધાન કરે છે. બધા માળ ફાફા મારવાની વાત છે. અંદર જે ચૈતન્ય ભૂમિ છે, બંધ મોક્ષ થી રહી છે, એમાં હું પણ હું કરું, એ સ્વયમેવ અવસ્થાની મુક્ત દશા થવાનો, સ્વયમેવ એટલે આપો આપ મોક્ષ દશા થવાનો એક જ માર્ગ છે, એક જ ઉપાય છે. આ સિવાય બીજો કોઈ માર્ગ ને બીજો કોઈ ઉપાય નથી. ચૈતન્ય ભૂમિમાં ઉભો રહીને પુરુષાર્થ કરવાને બદલે રાગમાં રાખીને, રાગમાં ઉભો રહીને જોર ક્રિયા કરે છે, એ બધા ફાફા છે. પછી ગમે તેટલા આકરામાં આકરા વ્રત તપ ધારણ કરે, પણ જ્યાં સુધી રાગની ભૂમિમાં ઉભો રહીને જોર કરે છે ત્યાં સુધી કાંઈ પણ એને સફળતા થવાની નથી. મોક્ષની દિશામાં એક પણ પગલું આગળ નહીં વધી શકે.
ચૈતન્ય ભૂમિમાં ઉભા રહેવા તેનું લક્ષ્ય,
એમાં ઉભા રહેવું એટલે એનો આધાર લેવો. આધાર કેવી રીતે લેવાય કે મૂળપણું કરીને આધાર, આ હું ચૈતન્ય ભૂમિ એટલે ચૈતન્ય સ્વભાવ. જે ક્ષેત્રમાં ચૈતન્ય સ્વભાવ છે એટલા ક્ષેત્રમાં મૂળપણું કરવું છે સદા જ્ઞાન ચારિત્રથી અને જોરથી એટલે પુરુષાર્થથી, એ ચૈતન્ય ભૂમિમાં ઉભા રહેવાની વાત છે. મેળવવું હોય તો એ રીતે મેળવી શકાય, ચાલતા અનુભવને કે હું પણ જે રાગમાં થઈ રહ્યું છે કે કરી રહ્યો છે એને એ રાગનો આધાર લીધો છે પોતે. રાગ કે હું એવો અનુભવ અને રાગ પરનું જોર અને જે રાગની ઠીકણા એ બધા રાગની ભૂમિ ઉપર જોરવાળા પરિણામ છે. એના બદલે ઉલટાવીને પોતાના ચૈતન્ય સ્વભાવમાં હું પણ જેટલા જોરથી કરે એટલી કાર્યસિદ્ધિ છે. કાર્યસિદ્ધિ છે એ તો કહેવા માત્ર છે, કેમ કે એ પણ અપેક્ષાનો વિષય નથી, ચિંતાનો વિષય નથી, સ્પૃહાનો વિષય નથી, એ તો આપોઆપ જ છે. જે આપોઆપ પ્રાપ્ત થાય છે એની ચિંતા છે. ચિંતા તો પોતાના ચૈતન્ય રત્નને ખોઈ બેઠો છે એની કરે, અને એ ચૈતન્ય રત્નને અંતરમાં શોધીને એને એને સાચવી રાખે સદા જ્ઞાનમાં. સદા જ્ઞાન કાર્યક્રમમાં એને જકડી પકડીને સાચવી રાખે, બસ બાકી બધું આપોઆપ છે. એ કર્તવ્ય છે, કરવા યોગ્ય હોય તો આટલું જ છે કર્તવ્યની અપેક્ષા. એ
રાગની ભૂમિ તો અસ્થિર છે,
રાગની ભૂમિ તો અસ્થિર છે, રાગની ભૂમિ અસ્થિર છે, એકનો એક રાગ રહેતો નથી, રાગ બદલતો જાય છે, તો પણ એને પકડવા દોડે છે. ત્યાંથી લક્ષ્ય છે તો બીજા રાગને પકડવા દોડે છે, અહીંયાથી લક્ષ્ય છે તો ત્રીજા રાગને પકડવા દોડે છે. આકુલતા થવાનું કારણ શું? એવા દાખલા જોયા છે કે જેને બહારમાં અનુકૂળતાઓનો કોઈ પ્રશ્ન ન હોય, સમસ્યા ન હોય, પ્રોબ્લેમ ન હોય, સામાન્ય રીતે સંયોગો બધા અનુકૂળ હોય, વિશેષ રીતે નાની મોટી વાતો કાંઈ પ્રશ્ન નથી. એવા માણસોને પણ બેચેની સામે હોય છે, માથે કોઈ કામ નહીં, કામ કરવાવાળા કામ કરે, મજૂરો કરવાવાળા મજૂરો પડે, ધંધો ધાપો આવતો હોય, બીજી કાંઈ તકલીફ ન મળે, લાખો રૂપિયા મૂડી હોય, પાણીની જગ્યાએ દૂધ પીવું હોય તો વાંધો ન આવે, એમ કહેવાય પાણીની જગ્યાએ દૂધ પીવું હોય તો કાંઈ એને તકલીફ ન પડે, પછી એને બેચેની કેમ હોય છે? રાગનો આધાર લીધો છે, એક રાગ મટે છે, બીજાનો આધાર લીધો છે, બીજો મટે, કાંઈ રાગ તો એને રૂચતો હોય તો એ રાગ પણ ટકાવી શકાતો નથી, રાખી શકાતો નથી, મેળવી શકાતો નથી, બદલાઈ જાય છે, વળિયાનો આધાર લે છે, બદલાઈ જાય છે, વળિયાનો આધાર લે છે, બદલાઈ જાય છે. એમાંથી એને આકુલતાની એક પરિણતિ ચાલતી હોય છે, એ પરિણતિ વધારે ગાઢ થાય છે, પરિણમતા 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 એ પરિણતિનો રસ તીવ્ર થઈ જાય છે, એને ખબર હોતી નથી, એમાંથી આકુલતા અને બેચેની જન્મે છે. આ તો નજરે જોયેલી વાત છે કે બાહ્ય અપેક્ષાએ, સંસારની અપેક્ષાએ સર્વ માટે સુખી દેખાતા માણસો બેચેન હોય છે, સુખથી એની નિંદ્રા પણ આવતી હોતી નથી. એમ કે એક તો એને મોટામાં મોટી વાતની ખબર પડી ગઈ છે કે આ બધી અનુકૂળતા એક ઝાટકે છૂટવાની છે, કેમ કે રોજ મૃત્યુ તો છાપામાં વાંચવી પડે છે, બાર વર્ષ દાડામાં બે ચાર વખત નજીકના કોઈ ચાલ્યા ગયા હોય તો સ્મશાન ભૂમિ સુધી પણ અંતિમ ક્રિયામાં ભાગ લેવો પડતો હોય છે. નજર સામે છે કે આ ગયો આ ગયો આ ગયો આ ગયો, હું રહેવાનો છું એ વાત એને વિશ્વાસ તો ઉડી ગયો છે, તે નક્કી વાત છે, પણ એ વિચાર માત્ર એને દુઃખદાયક છે, એનો વિચાર સુદ્ધા એને દુઃખદાયક છે. અનુકૂળતાના રસમાં અહીંયા રહેવું છે, અહીંયા જ રહેવું છે, આ જ હો મને, આ જ બધું હો, આ બધું હો, આ બધું હો, જે સંયોગ છે એ બધું હો, એની હૈયાતીનો સ્વીકાર, સંયોગની હૈયાતીનો સ્વીકાર પોતા રૂપે થઈ ગયો છે. એનો રસ જે છે એ રસ એને ક્યાંય સુખ લેવા દેશે. જળનો રસ ચૈતન્યમાં વિક્ષેપ ઉભો કરે છે, શાંત ચૈતન્ય, નિરુપદ્રવી સ્વભાવ જે ચૈતન્ય સ્વભાવ છે એની અંદર જળનો રસ છે એ વિક્ષેપને ઉભો કરે છે. એમ કોઈ શાંત પાણીને ડોળે, કાદવ નીચે બેસી ગયેલો ઉખાડે, એમ પરિણતિને કાદવ વાળી મલિન કરે છે જળના રસથી. એટલે ચૈતન્ય ભૂમિમાં ઉભો રહી અને ચૈતન્યનો રસ લેવાની વાત છે. સ્વાધ્યાયમાં પણ એ વાત છે કે સ્વભાવની વાત આવે ત્યારે તું સ્વભાવનો રસ લે, અને સંયોગના રોગનો રસનો નિષેધ આવે ત્યારે પણ તું ચૈતન્યનો રસ લે, સ્વભાવનો આદર ને મહિમા કરવાની વાત આવે ત્યારે પણ એ દ્વારા પણ તું ચૈતન્યનો રસ લે, અસ્તિ અને નાસ્તિ બંને પડખેથી તું એક ચૈતન્યનો જ રસ લે, એ રસ નિરુપદ્રવી મધુર સુખમય શાંત રસ છે, ઉપશમ રસ છે, અને એમાં ઠરવા જેવું છે, બાકી ક્યાંય સાર નથી, બધું સાર છે. અનંતકાળ કાઢ્યો છે, અનાદિથી વર્તમાન સુધીનો અનંતકાળ એ રીતે પસાર કર્યો છે, એમાં ખૂબ દુઃખી થયો છે. આજે દુઃખ કાંઈ એને ઓછા ભોગવા નથી. હવે કોઈ ત્યાંથી છૂટવા માટે નાનીની આજ્ઞા એ ચાલે, એમને બતાવેલા રસ્તે ચાલે તો એમ દુઃખી
જાય.
બાકી તો કોઈ બીજો રસ્તો સજાણ્યો માર્ગ છે, જેને જોયો છે એ માર્ગ ચિંધે છે, ચાલવાનું પોતે છે, એ રસ્તે ચાલીને જાય. આગળ જે કાર્યમાં આ જીવને રસ આવે એને એને પોતાને પૂછવું કે તપાસવું કે આ રીતે સુખી થવાશે ને મુક્ત થવાશે, પૂછી લેવું, તપાસી લેવું કે આ રીતે મુક્ત થવાશે, આ રીતે સુખી સુખી થવાશે, તો આ રસ કેમ આવ્યો. સુખ સુખની કલ્પના વગર જીવને રસ આવે નહીં. નિયમ આ છે રસ આવવાનો, સુખની કલ્પના વિના જીવને રસ આવે
નહીં.
તપાસી લઈએ કે આ સુખનો રસ્તો પકડ્યો, આ મુક્ત થવાનો રસ્તો પકડ્યો, તો એનો રસનો પારો તપાસ કરવા જાય ત્યાં નીચે ઉતર્યા વિના રોકડું ફળ છે. પ્રયોગ કરે તો રોકડે રોકડો અંદરથી જવાબ મળે એવો છે, બરાબર છે. તરત જ એને રસ નીચે આવી જાય, રસ એનો સીધો મંદપણાને પામે. વિભાવ રસ મંદ થયા વિના દર્શન ભૂમિનો રસ પણ મંદ નહીં પડે. વિભાવ રસને અને દર્શનનો અને અવિનામ આવે સંબંધ છે, એટલે દર્શનનો સીધો નથી પકડાતો, એટલે વિભાવ રસથી ઘણી વાતો શાસ્ત્રમાં કરી છે. વિશેષ વાતો શાસ્ત્રમાં રસના પરિણામથી કરી છે, કેમ કે રસ છે એ સીધો બુદ્ધિમાં પકડાય છે, વેદનમાં પકડાય છે, અનુભવમાં પકડાય છે કે મારો રસ વધી ગયો, તીવ્ર રસમાં હું આવી ગયો, એ વાત પછી સમજી શકે છે. તો ત્યાં મોટું નુકસાન થયું એ વાત જો એની સમજમાં હોય તો રસ તૂટ્યા વિના હારી લે. એમ રસને તોડવાની પ્રેક્ટિસ ચાલે, દર્શનની મંદ થાય, અને વર્તમાન જ્ઞાનમાં રસની મલિનતા નબળી પડે. જ્ઞાન પૂર્વ ભૂમિકા, સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકાની નિર્મળતા ધારણ કરે, ક્ષમતા ધારણ કરે, તો એને સ્વભાવનો નિશ્ચય થાય. સ્વભાવનો નિશ્ચય થવો સહેલો છે, અઘરો નથી, પણ આ ભૂમિકામાં આવતા એ ભૂમિકામાં આવવું સહેલું છે, કેમ કે ફક્ત એને નિજ હિતની બુદ્ધિ અને નિજ હિતની ગરજ જ થવાની જરૂર છે, એને કોઈ આમાં જરૂર નથી. સીધી સીધી લાઈન થઈ ગઈ ને, કેમ જો મારે મારું હિત કરવું છે તો ભૂમિકા આવી પાત્રતાની, જો એમાં હું અગ્રેસર થયો એની મુખ્યતા કરી તો દર્શનનો રસ ગયો, જ્ઞાનમાં નિર્મળતા થઈ, સ્વભાવનો નિશ્ચિત થવાની શક્તિ આવી, યોગ્યતા આવી. બસ નિર્ણય થયા પછી તો ઓટોમેટિક વાત છે, પછી તો પુરુષાર્થને જાળવી રાખી શકાતો નથી.
બરાબર,
આ રીતે શ્રી ગુરુએ માર્ગને સરળ કરી દેખાડ્યો છે એમ છે. કીધું છે ને દીપચંદજી, સંતો એ માર્ગને સરળ કર્યો છે. આ રીતે સરળ કર્યો કે જો તો ખૂબ આટલી જ વાત છે. કોને એવો કયો જીવ હોય કે જેને પોતાને હિત ને સુખ થાય એવું ન ચાહે? એવો કોણ હોય કે જે પોતાના પગ ઉપર કુહાડો મારવા તૈયાર થાય? જગતમાં એવા મૂર્ખાઓ હોય છે, પણ વિચાર કોઈનો નથી કરવાનો, વિચાર પોતાનો કરવાનો છે. મારે મારું હિત કરવું છે ને મારે સુખી થવું છે. દુનિયાનું જાણે, જગત જગતનું જાણે, જેનું જે થવાનું હોય તે થાય, પણ મારું શું? પહેલી વાત તો મારું બસો ને છાસઠમાં સાધક દશાનો વિષય છે. ના પરિણામ સંબંધીનું એક પાસું રજૂ કરે છે. જ્ઞાની દ્રઢના અવલંબનના બળે જ્ઞાનના નિશ્ચય વ્યવહારની મૈત્રીપૂર્વક આગળ વધતો જાય છે. જ્ઞાની એટલે પ્રથમ દશામાં ધર્મની જેની દશા પ્રગટ થઈ છે, ધર્મી છે, એવા ધર્માત્માને સ્વગ્રહનું અવલંબન છે. જે પરિણામમાં સ્વગ્રહનું અવલંબન છે એ બળવાન પરિણામ છે, જોરવાળા પરિણામ છે, ચૈતન્યના સ્વભાવની ભેષ એમાં ઉભી થાય છે. જ્ઞાનની વાણીને જે તફાવત લીધી છે, જ્ઞાનીની વાણીમાં તફાવત છે, અજ્ઞાનીની વાણી કરતાં જ્ઞાનીની વાણીમાં તફાવત છે, એવો જે વિષય આવે છે એનું મુખ્ય કારણ આ છે કે ચૈતન્ય સ્વભાવની વીજમાંથી નીકળેલી વાણી છે. જ્યારે અજ્ઞાનની વાણી રાગની ભીષમાંથી, કષાયની ભીષમાંથી ઉત્પન્ન થયેલી વાણી છે, બેનો એકદમ મોટો ફેર છે. એમ પ્રકાશ અને અંધકારમાં ફેર હોય એમ બેની વાણીમાં બહુ મોટો ફેર છે. સોમણેશ્વરમાં એ વિષય હતો. રાજચંદ્રજી રાત્રે ઓગણસીમાં પત્ર ન મને જાણો વિસ્તાર ઘણો હતો, પત્ર ત્રણ પેજ ભરેલા. એમાં જે મુદ્દા હતા ને, એક બે ત્રણ ક્રમ કરીને એમાં બીજા મુદ્દામાં આવી વિસ્તાર છે એ વાત હતી. જ્ઞાની ભૂતકાળમાં થયેલા જ્ઞાનીને તેમની વાણી ઉપરથી સમજી શકે છે એ વિષયની ચર્ચા સુસંગ ઓગણસીમાં કરેલી. પાછળથી ગ્રંથમાં એમના પુસ્તકમાં એમના વચનો ગ્રંથાકાર થયા પછી જોયું મારે ઝડપ છે, ઘણો તેજ પુરુષાર્થ છે. આવા જીવને તો બે ભોગ, બીજા બીજો ભાવ હોય નહીં, જાજો એક જ ભોગમાં તો ખલાસ કરશે. એટલું બધું સતજ્ઞાનની અંદર આત્મન આવી ગયો.
બરોબર,
એમાં અક્ષર ચોખ્ખો જાય. આ આત્માનું નિશ્ચય જ્ઞાન નથી. નિશ્ચય જ્ઞાન તો એને કહીએ કે જે સ્વરૂપાકાર શુદ્ધોપયોગ પ્રગટ થાય એને નિશ્ચય જ્ઞાન કહીએ. શાસ્ત્રનું જ્ઞાન અથવા જગતના કોઈ પણ પદાર્થ વિશેનું જ્ઞાન કે તો વ્યવહાર જ્ઞાન, વ્યવહાર જ્ઞાન પણ એ જ્ઞાનને નિશ્ચયનું અવલંબન હોય છે. એના એક અંશને લબ્ધ અંશને નિશ્ચયનું અવલંબન છે. નિશ્ચયનું એટલે સિદ્ધ પદનું અવલંબન છે. એ પરિણતિ સિદ્ધ પદ સાથે લપેટ થઈને પડે છે, એમાંથી આ નીકળે છે. કેવળ જ્ઞાન જે પોતા વિશે કહ્યું કે અમે એ ભાવમાં જવાના છે, ગુરુ દેવે સોગાને આવા નિકૃષ્ટ પંચમ કાળમાં ઊંડાવ સર્પિણી, ઊંડાવ સર્પિણી પંચમ કાળ છે. એકલો પંચમ કાળ નથી પણ
ઊંડાવ સર્પિણી,
ઊંડાવ સર્પિણી એટલે વધારે ખરાબ છે. એમાં પણ આવા એક અવતારી જીવો પ્રગટે છે. ઊંડાવ સર્પિણી એટલા માટે જૈન ગ્રંથ ને જૈન શાસ્ત્ર નો નિષેધ કરે, જૈન થઈને જૈન પ્રતિમા નો નિષેધ કરે, ઊંડાવ સર્પિણી લોકો પાપ કરે છે, કતલખાના ઉભા કર્યા છે માટે ઊંડાવ સર્પિણી છે. જૈન કહેવાય ને જૈન માર્ગ ઉપર પ્રહાર કરે છે એટલે ઊંડાવ સર્પિણી. શું કહે છે કે જ્ઞાનીને તો દ્રવ્યના અવલંબન બળ છે, વ્યવહારનો ઉપયોગ છે, વ્યવહારના વિષયનો ઉપયોગ થાય તો એમાં બળ નથી એમ કેવું છે. કેમ બળ નથી કે વ્યવહારના વિષયભૂત જે પદાર્થો છે એ પદાર્થો અવલંબનનો વિષય નથી એટલે એના ઉપર જોર નથી, બળ નથી એનું. જ્ઞાની દ્રવ્યમાં અવલંબનના બળે જ્ઞાનમાં નિશ્ચય વ્યવહારની મૈત્રીપૂર્વક જ્ઞાનમાં એટલા માટે કહે છે કે શ્રદ્ધામાં નહીં. જ્ઞાનમાં જે શબ્દ લીધો છે એનો અર્થ એમ કહેવાનો છે કે શ્રદ્ધામાં નિશ્ચય વ્યવહારની મૈત્રી નથી. શ્રદ્ધા તો એ પોતાના પરમાત્મ પદ સિવાય, પરમેશ્વર પદ સિવાય બીજા કોઈની સાથે પછી સંબંધ રાખતી નથી. પહેલા બીજાની સાથે સંબંધ હતો તો એને પરમાત્મ પદ સાથે કઈ સંબંધ નહોતો. જ્ઞાન તો વિચારણા કરે અજ્ઞાન દશામાં કે આત્માનું પરમેશ્વર પદ કેવું હશે, નામ એનો હું જ્ઞાનીના વચનોના આધારે વિચાર કરું એમ જ્ઞાનમાં એ આવે. શ્રદ્ધા એ વખતે સામું જોતી હવે શ્રદ્ધા જયારે ઉઠતો પલટો મારે છે ત્યારે એ પોતાના પરમેશ્વર પદ સિવાય કોઈની સામે જોતી નથી એટલે જ્ઞાન માંગે છે. જ્ઞાનમાં કહેવા પાછળ એ કારણ છે કે શ્રદ્ધાનો વિષય વ્યવહાર નથી. શ્રદ્ધાનો વિષય માત્ર પોતાનું પરમેશ્વર પદ છે અને જ્ઞાનમાં બંને વિષય થાય છે. બંનેનો સુમેળ હોય છે, જે મિત્રો વચ્ચે સુમેળ હોય છે એમ નિશ્ચય વ્યવહાર વચ્ચે સુમેળ હોય છે. કેવી રીતે કે નિશ્ચય છે એ નિશ્ચય પરિણામ દ્વારા નિશ્ચય સ્વરૂપમાં મૂકણ કરવામાં આવે છે તો વિકલ્પ પણ એવો ઉઠે છે કે સ્વભાવ તેવો એવો વિકલ્પ ન ઉઠે કે દેહ કે હું અને રાગ કે હું એવો વિકલ્પ ના આવે. પછી વિકલ્પ પણ એના નિશ્ચય પરિણામને અનુસરતો આવે. જો કે રાગનું પરિણામ પોતે સ્વરૂપના શુદ્ધ પરિણામની જાત નથી, કદાચ છે, છતાંય ઢસડાય છે આને જોર વાળું છે ને, અવલંબન નું બળ છે, નિશ્ચિત પરિણામ નું જોર છે, તો રાગ એની પાછળ ખેંચાય છે કે હું ત્રિકાળી શુદ્ધ આત્મા છું, ચૈતન્ય સ્વભાવ છું, ચૈતન્ય સ્વરૂપ છું. રાગ થી પણ પરમેશ્વર પદ નો મહિમા કરે સુમેર છે. દેવગુરુ વિતરાગી દેવગુરુ શાસ્ત્ર નો મહિમા રાગ થી કરે, કુદર નો કરે, એ નિશ્ચય સાથે મેળ છે. ગ્રહસ્થ બનવાવે એનો ફંડફાળો કરે કે એનું ચણતર માં ધ્યાન આપે કે એ બંધાવામાં બરાબર પોતાનો ઉપયોગ આપે, જ્ઞાન હોય તો હોય તો ત્યાં ઉભા રહે, તો એ એની નિશ્ચય વ્યવહારની મૈત્રી છે, એનું અવલંબન નું બળ વધી ગયું છે. મુનિરાજ નું સ્વગ્રહના અવલંબન નું બળ એટલું વધી ગયું છે કે એનો જે વ્યવહાર છે એની મૈત્રી એવી છે કે એ પોતાના પંચમા વ્રતના 28 મૂળના મર્યાદિત પરિણામ સાથે એની મૈત્રી, એથી બહારના પરિણામ સાથે એની મૈત્રી એટલો તીવ્ર કષાય ના આવે. સંજલનના કષાયનો મંદ ઉદય હોય છે, એ તો સંજલનનો કષાય જ અતિ મંદ છે. ત્રણ કષાયની ચોકડીનો તો નાશ કરી ગયા પછી માત્ર સંજલનનો ઉદય હોય, એ પણ અતિ મંદ ઉદય હોય છે. જ્ઞાની દ્રવ્યના અવલંબન ના બળે જ્ઞાનમાં નિશ્ચય વ્યવહારની મૈત્રી પૂર્વક આગળ વધતો જાય છે. વ્યવહાર ભલે તૂટતો જાય છે, ઘસાતો જાય છે, મન વચન કાયાની પ્રવૃત્તિ ક્ષણે ક્ષણે ભલે સંક્ષેપ થઈને ઘટતી જાય છે, તો પણ એની સાથે એની સંધિ છે, નિશ્ચય વ્યવહારની સંધિ છે. ગુરુદેવ શ્રી બપોરનું પ્રવચન પૂરું કરે ને ભક્તિમાં જતા, આ રોજનો સોનગઢનો સોનગઢ શું ક્યાં જ્યાં હોય ત્યાં બધે આ જ નિત્યક્રમ હતો. બપોરનું વાંચન વ્યાખ્યાન પૂરું થાય અને પછી જૈન મંદિરમાં ભક્તિ થાય. વાંચનના રાગ ઉપર એટલા જોરથી પ્રહાર કર્યા હોય, શુભ રાગ ઉપર, રાગ એટલે શુભ રાગ ઉપર, અને ભક્તિ ઉપર પણ પ્રહાર આવે, પૂજા ભક્તિ બધા પરિણામ, અને પાછા કાર્યક્રમમાં સિદ્ધો ક્યાં જોડાવાનું થાય, એટલે એ વિષયને ન સમજે, વ્યવહાર નિશ્ચયની મૈત્રી શું છે એને ન સમજે, તો એને એમ થાય પણ હજી તો ઘડીક પહેલા આમ કહેતા હતા, વળી પાછા બધા મંદિરમાં ગયા ભક્તિ કરવા મીડ્યા, અને રાગ નથી તો શું થાય છે. અરે ભાઈ, વ્યાખ્યાનની વાણીમાં પણ રાગ જ છે, વ્યાખ્યાન કરવું એ પણ શુભરાગ છે, અને વ્યાખ્યાન સાંભળવું એ પણ શુભરાગ છે, પણ એ વ્યાખ્યાનમાં રાગ તોડવાની વાત છે ને ભક્તિમાં રાગ તોડવાની વાત છે. ભક્તિમાં એવા પદ છે બધા, રાગ વધારવાના પદ નથી પણ રાગ મટાડવાની વાત છે. એને વ્યવહાર નિશ્ચયની મૈત્રી કહેવામાં આવે છે. વ્યવહાર નિશ્ચયની મૈત્રીના ઘણા પડખા છે, વિશાળતા વાળો છે પણ એના ઘણા પડખા છે, પણ સંક્ષિપ્તમાં એમ સમજવા યોગ્ય છે કે જે તે ગુણ સ્થાને યથાયોગ્ય વ્યવહાર હોય, તે તે ગુણ સ્થાનની મર્યાદા બહાર કોઈ પણ જ્ઞાનીને સાધકને વ્યવહાર થતો નથી, અને તે નિશ્ચય વ્યવહારની મૈત્રી હોવા છતાં વ્યવહાર છે એ મટતો જાય છે, ઘસાતો જાય છે, તૂટતો જાય છે, ગળતો જાય છે, નિશ્ચય છે એ બળવાનપણે વધતો જાય છે, એને આગળ વધતો જાય છે. શેમાં આગળ વધતો જાય છે? દ્રવ્યના અવલંબનમાં આગળ વધતો જાય છે. નિશ્ચય વ્યવહારની મૈત્રી હોય છે તો પણ દ્રવ્યના અવલંબનમાં પોતે આગળ વધે છે, વ્યવહારમાં આગળ વધે છે એમ કેવું જોઈએ.
ગુણ
દોષ ને મૈત્રી એટલા માટે કહ્યું કે વ્યવહાર દ્રષ્ટિએ ત્યાં સાનુકૂળ છે, વ્યવહાર વ્યવહારની દૃષ્ટિએ ત્યાં વ્યવહાર સાનુકૂળ છે, નિશ્ચયની દ્રષ્ટિએ વ્યવહાર પ્રતિકૂળ હોવા છતાં વ્યવહારની દ્રષ્ટિએ ત્યાં સાનુકૂળ છે એમ છે. વ્યવહાર આડોઅવળો હોય તો નિશ્ચયમાં ભૂલ છે, જેમ આપણે કહીએ છીએ ને કે ભાઈ આ લોકો સંપ્રદાયમાં તમારે એમ કે છે કેમ તમે એમ દિગંબર મુનિને વંદન નમસ્કાર કરતા નથી, આ પ્રશ્ન છે, મોટો પ્રશ્ન છે સંપ્રદાયનો. તમે અન્ય સંપ્રદાયમાંથી આવી અને દિગંબરાંના એને સ્વીકારી તો તમે શા માટે વંદન નમસ્કાર કરતા નથી દીક્ષાધારી મુનિને? કે એમનો વ્યવહાર છે એ પણ વ્યવહારની દ્રષ્ટિએ યથાયોગ્ય નહીં હોવાથી ત્યાં નિશ્ચય મુનિપૂર્ણ હોવાનો કોઈ સંભવ નથી. જ્યાં વ્યવહાર યથાયોગ્ય હોય ત્યાં નિશ્ચય મુનિપૂર્ણ છે કે નહીં એની પરીક્ષા કરવાની જવાબદારી ઊભી થાય છે. અને જો બાહ્ય મુનિ દશા હોય તો જ વંદન નમસ્કારનો વ્યવહાર ની શાસ્ત્ર આજ્ઞા છે કે ભગવાનની આજ્ઞા છે. દ્રવ્યોગ્ય હોય તો પણ વંદન નમસ્કારની આજ્ઞા નથી. અસંજણમ ન વંદે ત્યાં વાત કરી છે અષ્ટભાવમાં. દ્રવ્યલિંગી હોય તો પણ વંદન નમસ્કાર ન કરીશ.
દ્રવ્યલિંગી
તો જે લોકો દ્રવ્યલિંગી પણ નથી એને વંદન નમસ્કાર કરવાનો ક્યાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે? એ ખુલાસો આપણે કરવો પડે છે. ભલે દિગંબરામના સ્વીકારે છે તો પણ મૂળ શુદ્ધ દિગંબરામના સ્વીકારે છે. દિગંબર સંપ્રદાયમાં જે વિકૃતિ આવી એ વિકૃતિને સ્વીકારે નથી. તો આપણે આ ખુલાસા બધા કરવા પડ્યા. પ્રતિમાજીનો જયારે પ્રશ્ન ઉભો થયો સુવિકૃતિ ભગવાનનો ત્યારે આ બધા ખુલાસા કરેલા છે. કોર્ટની અંદર એના સ્ટેટમેન્ટ આપેલા છે. એ લોકોની સાથે પણ ચર્ચા વાર્તામાં પણ આ ખુલાસા કર્યા છે કે મૂળ તત્વ મૂળ ધર્મ છે, અતિ સુંદર છે, સંપૂર્ણ નિર્દોષ માર્ગ છે અને એનો અમે હૃદયથી સ્વીકાર કર્યો છે. એમાં તો અમને કોઈ એમાંથી વિચલિત કરી શકે એવું તમે તમારી જાતમાં ભેળવો એવી અપેક્ષાથી કોઈ અમે આ નાદ જાતમાં સંપ્રદાયમાં ભેળવો એવી અપેક્ષાથી કોઈ અમે અંગીકાર કર્યો નથી. અમારા આત્માના હિત માટે આ અંગીકાર કર્યો છે અને એ આત્માના હિતનું અહિત થાય એવી કોઈ વાત અંગીકાર કરવા અમે કોઈ પણ ભોગે તૈયાર નથી. આ આપણી સાફ વાત હતી. મૂળ તત્વ શું છે એને વળગી રહેવું જોઈએ. એ વ્યવહાર છે એનો, એનો વ્યવહાર છે, એની મૈત્રી છે. શું કરી શકાય શું ન કરી શકાય વ્યવહાર પણ ભૂલી ગયા છે. નિશ્ચયને તો ખબર નથી હતી કોઈ પૂછે છે. ઘણા તો એવી રીતે જાહેર કરે છે કે શુદ્ધોપયોગ 12મા ગુણ સ્થાને હોય, કેમ કે મુનિ ગુણ તો 6ઠા 7માં. પોતે મુનિ દીક્ષા અંગીકાર કરે છે અને શુદ્ધોપયોગ તો છે અને છે એમ કે એનો પ્રશ્ન પૂછે તો કાંઈ અંધારો હોય કેમ કે એની વિશે થઈ જાય ના હોય તો શું જવાબ દઈએ? તો ઉડાડી વાત ને કે શુદ્ધોપયોગ 12મા ગુણ સ્થાને થાય. 12મા ગુણ સ્થાન પહેલા એકલો વ્યવહાર માર્ગ છે, પછી 12મા ગુણ સ્થાને યથાખ્યાત ચારિત્ર થાય ત્યારે શુદ્ધ ઉપયોગ થાય. ઠીક, જેને નિશ્ચયની ખબર નથી એને વ્યવહારની પણ ખબર નથી. વ્યવહારની ખબર હોય એને નિશ્ચયની ખબર ન હોય એવું બની શકે, પણ જેને વ્યવહારની ખબર નથી એને નિશ્ચયની ખબર હોય એ વાત તો કોઈ રીતે સંમત થઈ શકે એવું નથી. એ બધી ગડબડ છે. અત્યારે તો પોરમલ સ્મારક ભવનમાં દિગંબર મુનિઓના પ્રવચન ચાલુ થઈ ગયા. વિદ્યાનંદ સ્વામી છાપામાં આવ્યું, વિદ્યાનંદજી મુનિઓના પ્રવચન થયા પોરમલ સ્મારક ભવનમાં પહેલા રહેલા. સમાજની જ્યાં મુખ્યતા થાય બનવા દે છે. ગુરુદેવના હાથે સ્થાપના થઈ સંસ્થા. જ્ઞાનમાં નિશ્ચય વ્યવહારની મૈત્રીપૂર્વક સાધક છે એ દ્રવ્યના સ્વદ્રવ્યના અવલંબન ના મળે આગળ વધતો જાય છે, અને ચૈતન્ય પોતે પોતાની અદ્ભુતતામાં સમાય જાય છે. આ મસ્તની વાત આવી છે. ચૈતન્ય તો વ્યવહારની સાથે સંબંધ નથી, ચૈતન્ય એટલે ચૈતન્ય સ્વભાવ. અદ્ભુત ચૈતન્ય સ્વભાવ પોતે પોતામાં સમાઈ ગયો છે. એને તો ક્યાંય બહારમાં કોઈ વિધિ નિષેધ સાથે સંબંધ રહેતો નથી. નિશ્ચય વ્યવહારમાં તો વિધિ નિષેધ છે એમ કે અહીંયા વિધિ નિષેધ વિલીન થઈ ગયા. વિધિ નિષેધનું ક્ષેત્ર પૂરું થઈ ગયું, વિધિ નિષેધની મર્યાદા પૂરી થઈ ગઈ, ચૈતન્ય ચૈતન્યમાં સમાઈ ગયો. અદ્ભુત સ્વભાવ છે જેની અદ્ભુતતાને લીધે સિદ્ધ પરમાત્માઓ સદાય એમાં સમાયેલા રહે છે, ક્યાં એથી બહાર નીકળતા નથી. પર્યાયનું ભેદ ક્યાંય નથી લેવો, એ પોતાના સ્વરૂપને જોવે છે. ને સ્વરૂપને જોવે છે તો કે છે, અરે હું છું અહીંયા, હું અહીંયા છું. તો શું પર્યાયમાં હું પણ પર્યાયના ભેદથી ક્યાં લેવું છે? હું અહીંયા છું, બસ મારામાં હું સમાઈ જાઉં છું, મારે મારામાંથી બહાર નીકળવાનો પ્રશ્ન રહેતો નથી. અદભુતથી અદભુત એવું જે મારું સ્વરૂપ છે એ સ્વરૂપથી બહાર નીકળવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ચૈતન્ય પોતે પોતાની અદ્ભુતતામાં સમાઈ જાય છે. સાધક સાધકના માર્ગે આગળ વધે છે એમ કેવું છે. સાધક સાધકના માર્ગે આગળ વધતો જાય છે, ચૈતન્ય તો પોતાની અદ્ભુત નિધિમાં સમાઈ જાય છે. ચૈતન્ય નિશ્ચય વ્યવહારના વિધિ નિષેધ સાથે જાણે કાંઈ સંબંધ નથી. એવો પ્રશ્ન ચાલ્યો હતો સુગાનીજી સાથે. સાધક પણ આવું હોય એના ઉપર તો જરા બરાબર વજન રહેવું જોઈએ. આવું સાધક પણ હોય બીજી રીતે ન હોય ભણી ત્યાંથી ઉપાડી વાત ઠીક છે કે છે. પરિણામ કી અપેક્ષા છે આપ મુજે સાધક કહો તો કહો. પરિણામ સ્વરૂપને સાધી રહ્યા છે તેથી પરિણામની અપેક્ષાએ મને સાધક કહો તો કહો. અસલ મેં તો મેં સાધક હું ને મેં બાધક હું, એ આ વાત છે. એ શૈલીની આ વાત છે. ચૈતન્ય પોતે પોતાની અદ્ભુતતામાં સમાઈ જાય છે. હવે તમે પ્રશ્ન કર્યો, બોલો પરિણામ અંદર લીન થાય છે ને, તો કે એ સાધક અવસ્થા છે, એ અપેક્ષા નથી લેવી, એ અપેક્ષા અહીંયા લેવી નથી. એની ઉપર જઈને એક વાત છે, જુદું સ્તર છે જેમાં શુદ્ધ પર્યાય છે એને પણ જુદી અપેક્ષાથી કહેવામાં આવતી નથી. ચૈતન્ય પોતે પોતાની અદ્ભુતતામાં સમાઈ જાય છે શું ચૈતન્ય અદભુતતા છે એમ કે છે. એનો રસનો વિષય છે, સ્વભાવ રસનો આ વિષય છે. એ પોતાની જે મર્યાદા છે, પોતાના સ્વરૂપની મર્યાદા છે, એમાંથી બહાર નીકળવાનો પ્રશ્ન નથી. એક જેમ કોઈ વિહંગાવલોકન કરવામાં આવે આ ઉપરથી આકાશમાં, એમ જ્ઞાની પોતાના અનાદિ અનંત કાળ ઉપર એક દ્રષ્ટિપાત કરે છે સિદ્ધ. એક દ્રષ્ટિએ અનાદિ અનંત એટા ગ્લાન સામે આખું તેને ત્રણ કાળ પકડે છે, તો એને પોતાનો અદભુત સ્વભાવ જ જણાય છે. અરે આની અંદર તો પર્યાયમાં કાંઈક ઉથલ પાથલ થઈ, પણ આ સ્વભાવ તો જુઓ, એક રૂપ એનું રૂપ બદલા વિના એમને ભરીએ છે, ત્રણેય કાળે હું એમને એમ રહું છું, આ તો અદભુત કોઈ વિષય છે, અદભુત સ્વભાવ છે. જે સ્વભાવને ચૈતન વજ્ર કહે છે એનું કારણ આ છે. વજ્ર છે એને શું ફેર પડે, બીજું એની સાથે ટક્કરમાં આવે તો એ ખલાસ થાય, આને શું થાય. એમ આત્મા ચૈતન વજ્ર છે, જેને અનાદિ અનંત એની એક કાંકરી ખસતી નથી, અવઢઘટ વધતો નથી, ઘટતો નથી, કોઈ ફેરફારપણાને પામતો નથી. એવી જેની ધ્રુવ સત્તા છે, જેની સત્તાને હલાવી શકાતો નથી, મચક ખાતો નથી, એવી અદભુતતામાં પોતે સમાઈ જાય છે. આ ચૈતન્ય પોતાની મસ્તીનો વિષય છે, એને કોઈ વ્યવહાર નિશ્ચયના ભાંગા સાથે લેવા દેવા નથી, એ અપેક્ષાથી પર જઈ જવાના છે. બસો ને 68 ગોળમાં સાધક દશામાં જ્ઞાન દશામાં પોતાની સાધકનું બળ કેટલું હોય છે એવું પડખું લીધું છે. બહારના રોગ છે શરીરને થાય છે અને આત્માને થતો નથી, એટલે એને બહારનો રોગ કહે છે. સંસારી જગતના જીવ એમ માને છે કે મને રોગ થયો છે, જ્ઞાની એમ માને છે કે રોગ બહાર થાય છે, બહારનો રોગ, આત્માનો રોગ નહીં, આત્માની બહાર છે રોગ, દેહનો રોગ એ આત્માની બહાર છે. આત્માને રોગ થઈ શકતો નથી, શરીરનો રોગ તો આત્માની અવસ્થાને પણ થઈ શકતો નથી. રાગ છે તે આત્માની અવસ્થામાં રોગ છે ખરો, તો પણ મૂળ ગ્રહ સ્વભાવ સુધી એની પહોંચ નથી. અનંત કાળ જન્મ મરણ કરીને નિબોધમાં પ્રચુર કષાય કલંકમાં રહેવા છતાં એની પહોંચ સ્વભાવ સુધી ગઈ નથી, એની ગંધે નથી ત્યાં, તીવ્રમાં તીવ્ર કષાય ત્યાં થયા, એની ગંધ સુદ્ધા પણ સ્વભાવને વિશે એવો અદભુત સ્વભાવ, જેનાથી વિભાવ દૂરનો દૂર જ રહે છે, નજીક આવી શકે નહીં. એનું તેજ એવું છે, ચૈતન્યનું તેજ એવું છે કે એની નજીક વિભાવ ફરકી શકે નહીં, નજીકમાં એનો વાસ ન હોય, એવો જબરદસ્ત પ્રચંડ એમ તેજ છે. એની અપેક્ષા એ શરીરમાં થતો રોગ જરા અવસ્થા આવે છે, રોગ છે વૃદ્ધા અવસ્થા, મનુષ્ય પર્યાયમાં દેહનો રોગ છે, આત્માનો રોગ નથી. અનંત આત્માઓ એ શરીરની વૃદ્ધાવસ્થાના કાળે નવો પુરુષાર્થ પ્રગટ કરીને પોતામાં સમ્યક દર્શન આદિ ધર્મનું પરાક્રમ કર્યું છે. જ્ઞાનીઓ એમ કહે છે કે એને જુવાની આવી છે, એની અવસ્થામાં એને યુવાની આવી છે. વૃદ્ધાવસ્થા શરીરમાં રહી છે, યુવાની એના એના પરિણમનમાં આવી છે, આત્માના પરિણમનમાં. તો ઉગ્ર પુરુષાર્થ થાય છે, યુવાન છે ખરેખર. ઉભારનો રોગ છે એ કહે છે. આત્માની દશાને રોકી શકતો ઉપર નાનીનું પરિણામ કેવું હોય છે તે વિશેષ વિસ્તાર
આવશે.